સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 16/2/2015. વચનામૃત વડતાલ 18. અવશ્યપણે વાર્તા જાણવાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના મહાસુદ પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી વડતાલ મધ્યે સંધ્યા આરતી થયા કેળે શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી તકિયા નખાવીને વિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્રનું ધારણ કર્યું હતું ને પોતાની ચારે કોરે મંડપને ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશ દેશના હરિભક્ત સર્વે બેઠા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો, તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જે સત્સંગી હોય તેને અવશ્યપણે શીશી વાર્તા જાણી જોઈએ, કેમ જે તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય, એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા, જે લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ. જે એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુ પરંપરા જાણી જોઈએ. તે કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત શ્રી રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુ પરંપરા જાણવી અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિપ્રમાણ રૂપ જે શાસ્ત્ર છે તેને જાણવા. તે શાસ્ત્રના નામ વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ, ભારતને વિશે વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ગીતા, વિદુરનીતિ, સ્કંદ પુરાણના વિષ્ણુખંડે માહિલું વાસુદેવ મહાત્મ્ય અને યજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એ જે આ શાસ્ત્ર તેને જાણવા. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા અને સ્થાનક સેવકને કાર્ય તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું અને તે શ્રીકૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ અને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. તેમાં પરોક્ષ રૂપ તે કેવી રીતે? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ તેને વિશે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે તે દ્વિભૂત છે ને કોટી કોટી સૂર્ય સખા પ્રકાશમાન છે ને શ્યામ સુંદર છે ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ સુનંદને શ્રી દામાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે ને અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેના કરતા છે ને મહારાજા ધીરાજપણે વિરાજમાન છે ને એવા જે ભગવાન તે ચતુર્ભુજ રૂપને ધારે છે, અષ્ટભુજ રૂપને ધારે છે ને સહસ્રભુજ રૂપને પણ ધારે છે ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે 24 વ્યૂહ એ સર્વે રૂપને ધારે છે તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર તેને ધારે છે અને પોતે તો સદા દ્વિભૂત છે અને ઉપનિષદ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર એમને વિશે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિંબાર્ક ન કહેવાય, વિષ્ણુસ્વામી ન કહેવાય, વલ્ભાચાર્ય ન કહેવાય. કેમ જે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી, કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે ને પોતે ભગવાન છે. માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું અને તે જે વ્યાસજી તેણે જીવના કલ્યાણને અર્થે વેદનો વિભાગ કર્યો ને 17 પુરાણ કર્યા ને મહાભારત કર્યું તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું જે જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા તે ભાગવતને વિશે સર્વ અવતાર કરતા શ્રી કૃષ્ણ ભગવાનને જે અધિકપણે કહ્યા છે ને સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે. અને શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણ વિભાગના અધ્યાયમાં કહ્યું છે જે હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે. માટે કામભાવ, દ્વેષભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્નેહભાવ એમાંથી જે જે ભાવે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનને જે જીવ આશ્રયા તે નિર્ગુણ થઈ ગયા. માટે શ્રીકૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે એવી રીતે વ્યાસજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે. અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર છે તે એના છે. અને જો એ શ્રીકૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહીં કહે ને શુદ્ધ સત્વાત્મક કહેશે તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેને વિશે મોટો બાદ આવશે. કેમ જે ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને ભગવાન ન જાણ્યા ને કામભાવે કરીને એ જ શ્રીકૃષ્ણ ભગવાનને ભજ્યા તેણે કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ ત્યારે તે શ્રીકૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્વાત્મક કેમ કહેવાય? માટે શ્રીકૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે
જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન.
અને એ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિના અર્થે જે ચતુર્ભુજ રૂપ દેખાડ્યું તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજ રૂપ દેખાડ્યા તથા ક્રૂરને જે શેષશાયી રૂપ દેખાડ્યું તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું ઇત્યાદિ રૂપને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે. પણ એ શ્રીકૃષ્ણ ભગવાન વ્રજને વિશે બાલમુકુંદ કહેવાયા, મુરલી મનોહર કહેવાયા, રાધાકૃષ્ણ કહેવાયા તથા વાંસળાચાર્યા, ગાયોચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસ ક્રીડા કરી તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો, યાદવને સુખ્યા કર્યા તથા સાંદીપની બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણ્યા તથા કુબજા સંગાતે વિહાર કર્યો તથા દ્વારિકાપુરીમાં વસ્યા ને રૂકમિણી આદિક અષ્ટપટ રાણીઓને પરણ્યા તથા 16,000 સ્ત્રીઓને પરણ્યા તથા હસ્તિનાપુરમાં રહ્યા ને પાંડવોની સર્વકષ્ટ થકી રક્ષા કરીને દ્રૌપદીની લાજ રાખી ને અર્જુનના સારથી થયા ઇત્યાદિ સ્થાનકને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની અનેક લીલા છે તેણે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનના દ્વિભૂત સ્વરૂપને વિશે ઉપાસનાના ભેદ ન કરવા અને જે કરશે તે વચનદ્રોહી ગુરુદ્રોહી છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાનના આચરણ જે ગોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાધું તથા રાસ રમણ કર્યું ઇત્યાદિ અનેક પ્રકારના છે તે આચરણ પ્રમાણે તે શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તને આચરણ ન કરવું. અને એ શ્રીકૃષ્ણ ભગવાને એકાદશ સ્કંદમાં તથા ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ મહાત્મ્યમાં જેમ સાધુના લક્ષણ કયા છે તથા વર્ણાશ્રમના ધર્મ કયા છે તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું. પણ એ શ્રીકૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. અને આપણા ઇષ્ટદેવ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું તેમજ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા એવો જે હું તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. અને અમારા સંપ્રદાયને વિશે જેમ જેના ધર્મ કયા છે તે જે અમારા વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું. આ જે અમે વાર્તા કરી તેને સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી શીખી લેજો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્જ્યો ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો એમ કહીને શ્રીજી મહારાજ ભોજન કરવા વધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુને સત્સંગી તે એમ સમજતા હવાજે એ પરોક્ષ જે શ્રીકૃષ્ણ ભગવાન કયા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઇષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું 18મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરિ નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 31મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહાપુરુષ મહામાયા સાથે જોડાઈને સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, તે શ્રી પુરુષોત્તમની ઈચ્છાથી કે અક્ષરની, એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો. જે નિત્ય, નૈમિતિક, પ્રાકૃત અને આત્યંતિક પ્રલયને અંતે સર્વ માયાસર્ગને પોતામાં સમાવીને મહાપુરુષ જે તે અક્ષર બ્રહ્મના તેજને વિશે લીન થઈ રહે છે, જ્યારે ઉત્પત્તિ સમય આવે છે.
બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ સૃજત પ્રભુઃ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ.
એમાં સૃષ્ટિની ઉત્પત્તિ સમયે પુરુષોત્તમ ભગવાને અક્ષર સામી દ્રષ્ટિ કરી અને અક્ષરે સર્વ અક્ષર મુક્તો સામી દ્રષ્ટિ કરી, ત્યારે તેમાંથી એક મુક્ત ઉભો થયો અને તે અનંત શક્તિને પામીને સૃષ્ટિની ઉત્પત્તિ અર્થે મહામાયા સાથે જોડાયો અને તે થકી અનંત કોટી પ્રધાન પુરુષ પ્રગટ થતા હવા, એ પ્રધાન પુરુષ થકી અનંત કોટી બ્રહ્માંડો થતા હવા અને સર્વમાં પુરુષ જે તે પોતાની શક્તિએ કરીને સર્વને ધારી રહે છે. હવે જ્ઞાનીઓમાં કેટલાક એમ સમજે છે કે જે મહાપુરુષ તો અતિ ઉત્તમ મુક્ત છે, પુરુષોત્તમની મરજીને જાણનારા અને વચનના અધર ઝીલનારા અને પુરુષોત્તમની ઈચ્છાથી માયા સાથે જોડાયા છે, પણ એને કોઈ પ્રકારનો રાગ ન હતો, એ તો કેવળ પુરુષોત્તમની પ્રસન્નતાર્થે આ સૃષ્ટિના કાર્યમાં જોડાયા છે. બીજા કેટલાક એમ જાણે છે જે મહાપુરુષને કંઈક અવ્યક્ત રાગ પણ હતો અને પુરુષોત્તમની મરજી પણ હતી, તેથી માયા સાથે જોડાયેલા છે. ત્રીજા કેટલાક એમ સમજે છે કે મહાપુરુષ મહામાયા સાથે જોડાયા છે તે અક્ષર દ્વારા જોડાયા છે, પણ પુરુષોત્તમ નારાયણ કોઈને માયા સાથે જોડતા નથી. ચોથા વળી કેટલીક એમ સમજે છે જે પુરુષોત્તમ નારાયણ કોઈને પ્રવૃત્તિમાં જોડતા નથી, તેમને તો કેવળ પોતાની મૂર્તિનું સુખ જ આપવું છે, જે જે માયા સાથે જોડાય છે તે પોતાના સદ આશય કરીને જ જોડાય છે. પાંચમા, તેમાં જે અતિ ઉત્તમ છે તે એમ સમજે છે જે જેમ પુરુષોત્તમ નારાયણ કોઈને પ્રવૃત્તિમાં જોડતા નથી, તેમ અક્ષર બ્રહ્મ પણ કોઈને પ્રવૃત્તિમાં જોડતા નથી. અક્ષર બ્રહ્મ તો સર્વને પોતાનું સાધર્મ્યપણું આપી એક પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જ જોડે છે, કહેતા અક્ષરરૂપ કરી અનંતને પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખને પમાડે છે. માટે જે જે માયા સાથે જોડાય છે તે પોતાના સદ આશય વડે જ જોડાય છે. જેમ પુરુષોત્તમ ભગવાન સદા સર્વદા એક જ અને અદ્વિતીય વર્તે છે, તેમજ મૂળ અક્ષર બ્રહ્મ પણ એક જ અને અદ્વિતીય છે અને એ બંને અનાદિ છે. માટે જેમ પુરુષોત્તમ ભગવાન જેવા તો એક પુરુષોત્તમ ભગવાન કહેવાય, તેમને બીજી કોઈ ઉપમા ન ઘટે, તેમજ મૂળ અક્ષર જેવા તો મૂળ અક્ષર એક જ છે, તે જેવા બીજા કોઈ મુક્ત ન કહેવાય. માટે જે જે મુક્તો અક્ષરરૂપ થઈ ગયા છે અને હવે થશે એ સર્વે પુરુષોત્તમ નારાયણના દાસ છે અને મૂળ અક્ષર બ્રહ્મની પછી જ ગણનામાં આવે છે, કારણ કે પુરુષોત્તમ નારાયણ સમ્યક રીતે અક્ષર બ્રહ્મમાં દર્શાય છે અને એવી જ રીતે અક્ષર મુક્તોમાં પણ દર્શાય છે. પરંતુ મુક્તોની હેત, મહાત્મા, જ્ઞાનની સ્થિતિના કયા એવા ઘણા પ્રકાર અંગે તેમના સુખ, સામર્થ્ય અને પ્રકાશમાં તારતમ્યતા મધ્યના 67 પ્રમાણે રહે છે, આવી અતિ ઉત્તમ મુક્તની સમજણ છે. આ વાત તે અધિક જાણવી. પ્રથમ જે 4 પ્રકારની જ્ઞાનની સમજણ છે તે સર્વેને પોતપોતાની સમજણે કરીને પ્રકાર દેખાય છે અને તે ન્યૂનતા તેમને મૂકવાની છે. એવી રીતે ઉત્તમ સ્થિતિ થાય છે ત્યારે જ તે મુક્તને સાક્ષાત પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું યથાર્થ મહાસુખ આવે છે. બીજાને તો જરાતરા પણ ભાવફેર રહી જાય છે અને અનંત કોટી પુરુષ, અવતાર, ઈશ્વર અને જીવોના કલ્યાણ માટે ઉત્પત્તિ સર્ગ ઉપજ્યાની એ જ રીત છે. વાત 32. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, એકમ અદ્વિતીયમ બ્રહ્મ, એ શ્રુતિ અનુસાર મૂળ પ્રકૃતિને મૂળ પુરુષથી પર જે અધો ઉર્ધ્વ અને પ્રમાણે રહિત અક્ષરધામ છે, તેમાં સદા બિરાજમાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે જ એક પરાત્પર સનાતન ભગવાન છે અને પરમ અદ્વિતીય કેતા એના જેવો બીજો કોઈ નથી તેવા છે। આવા પુરુષોત્તમ નારાયણનું સનાતન અનાદિ દિવ્ય વ્યતિરેક મૂળ સ્વરૂપ પંચાળાના ચોથા વચનામૃતમાં કહ્યું છે। વળી એ ભગવાનનું જે અક્ષરધામ છે તેવું બીજું કોઈ પણ સ્થાનક નથી કે જેને ભગવાનના ધામની ઉપમા દેવાય। અને એ ધામને વિશે રહ્યા જે મુક્ત તેમને જેવું સુખ છે તેવું કોઈ બીજાને સુખ નથી કે જેની એને ઉપમા દેવાય। એવી રીતે ભગવાન તેનું ધામ, તેના મુક્તો, તેનું સુખ એ સર્વ પુરુષ પ્રકૃતિ પર્યંત જે કાંઈ છે તે સર્વથી અતિશય પર, જુદું અને વિલક્ષણ છે। એમ ધામ, ધામી ને મુક્તનું સાદ્રશ્યપણું બીજા કોઈની સાથે થઈ શકે તેમ નથી। કેમ જે માઈક અમાયિકને વિશે સાદ્રશ્યપણું સંભવે જ કેમ, માટે પુરુષ પ્રકૃતિ પર્યંત વિજાતીય આકૃતિઓની ઉપમા પુરુષોત્તમ ભગવાન કે ભગવાનના ધામને કે તેમના મુક્તને દેવાય જ નહીં। આવી રીતે પરાત્પર પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી, તેમનું અક્ષરધામ અને તેમના મુક્તો એ ત્રણેય પ્રકૃતિ પુરુષ આદિ સર્વ થકી પર અને પરમ અદ્વૈતપણે છે। કહેતા એમના જેવા બીજા કોઈ નથી। આવા પુરુષોત્તમ ભગવાન, તેમનું ધામ અને તેમના અનાદિ મુક્તો જ્યારે આ બ્રહ્માંડમાં મનુષ્ય દેહધારી થાય છે ત્યારે તેઓ તત્પદ, ત્વમપદ ને અસીપદને ધારીને વર્તે છે, છતાં તેઓ સ્વયં સ્વરૂપે ગુણાતીત જ હોય છે। જે મુમુક્ષુ જીવાત્મા સંત સમાગમ કરી સાંખ્ય વિચારને પામી પ્રકૃતિ જન્ય ગુણોનો ત્યાગ કરી પરાત્પર પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું યથાર્થ મહાત્મ્ય સહિત જ્ઞાન દર્શન કરે છે ત્યારે જીવને ભગવાનનો સંબંધ થયો કહેવાય છે। એવા મુમુક્ષુ આત્માની દ્રષ્ટિમાંથી જ્ઞાને કરીને જ્યારે માયાકૃત ગુણોના કાર્યનો લય થાય છે ત્યારે તેણે માયાના આવરણને ભેદ્યું કહેવાય। એવા મુક્તને સાક્ષાત ધામરૂપ મૂળ અક્ષરના દર્શન અને સંબંધ અને જ્ઞાન વડે માયાનું કપટ નાશ પામતા તે સનાતન અક્ષર બ્રહ્મરૂપ બને છે। અને અક્ષરધામ અને પુરુષોત્તમનો જેવો નિત્ય સંબંધ છે તેવો તે મુક્તને લયામાં આવે છે અને ત્યારે જ તે મુક્તને પરાત્પર પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત દર્શન પોતાના હૃદયાકાશને વિશે થાય છે। અહીં આશંકા થાય છે કે મુક્ત અને પુરુષોત્તમ નારાયણની વચ્ચે મૂળ અક્ષરધામને લાવવાની શી જરૂર હશે? તેનો ઉત્તર એ છે, જે અક્ષરધામમાં જે મુક્તો પુરુષોત્તમની સેવામાં રહ્યા છે તે સર્વે અક્ષરના સાધર્મ્યપણાને પામેલા છે। શાસ્ત્રાનુસાર જે લોકમાં રહેવું હોય તે લોકના પ્રધાન તત્વ પ્રમાણે તે ધામમાં રહેનારાનો દેહ થાય છે। જેમ કે વરુણ લોકમાં રહેનારાનો દેહ જળરૂપ હોય છે, અગ્નિલોકમાં રહેનારાનો દેહ અગ્નિરૂપ હોય છે, સૂર્યલોકમાં રહેનારાનો દેહ સૂર્યરૂપ, વાયુલોકમાં રહેનારાનો દેહ વાયુરૂપ હોય છે, એમ તે લોકમાં રહેનારાનો દેહ તે લોકના તત્વરૂપ ન હોય ત્યાં સુધી રહી શકાતું નથી। તેમ અક્ષરધામમાં રહેનારા મુક્તોને પુરુષોત્તમને પામીને તેમની સેવામાં રહેવા પૂર્વે અક્ષરધામના સાધર્મ્યપણાને પામવું પડે છે। જ્યારે જીવાત્મા અક્ષરરૂપ થાય છે ત્યારે જ તે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની સેવામાં રહી શકે છે। આમ જે સનાતન અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ છે તેના સાધર્મ્યપણાને જીવાત્મા પામે છે ત્યારે જ તેનો અક્ષરધામમાં વાસ થાય છે। અક્ષરધામમાં અક્ષરના સાધર્મ્યપણાને પામેલ અનંત કોટી મુક્તો છે, તે સર્વને અક્ષર સંજ્ઞા લાગુ પડે છે। પરંતુ તે સર્વના કારણ સ્વરૂપે વિદ્યમાન જે મૂળ અક્ષર બ્રહ્મ તે તો એક જ છે। એ જે મૂળ અક્ષર બ્રહ્મ તે જ અનંત કોટી મૂળ પુરુષોના પ્રેરક અને અક્ષર મુક્તોના આધાર છે અને તે જેવા તો તે એક જ હોવાથી અદ્વિતીય ગણાય છે। એવા જે અક્ષર બ્રહ્મ તે થકી પણ પર અને અતિ અપાર અને તેમને પણ ઉપાસ્ય અને ભજનીય એવા તો એક પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમ નારાયણ જ છે અને તેથી તે તો પરમ અદ્વિતીય છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 19. ગુરુ. શાસ્ત્રોમાં લખેલા ઉદાહરણો ગુરુએ નજર સામે રાખવા અને પોતાના ત્યાગી શિષ્યોને અવારનવાર તેની વાત કરવી. ગુરુ એવા હોય કે તેનું વર્તન જોઈ ત્યાગી સાધુ ક્યારેય સ્ત્રીધનમાં આસક્ત ન થાય. ગુરુ પોતાના ત્યાગી શિષ્યને આ બધી વાતો કરતા તો હોય છે, પણ એ ત્યાગીઓ તેને કાને ધરતા નથી, વારી ફેરીને ફેંકી દે છે. ગુરુ સંપૂર્ણ ત્યાગ પાળે પછી ત્યાગની વાતો કરે તો શિષ્યને માન્યામાં આવે છે. ધન અને સ્ત્રીથી સંપૂર્ણ દૂર રહે તેને પૂરો ત્યાગી જાણવો. તરતા ન આવડતું હોય તે બીજાને શું તારે. સાચા સંત તો ઈશ્વરની પેઠે સમર્થ થકા ઝરણા કરે છે, આકાશની જેમ નિર્લેપ રહે છે, તેને ક્યારેય કોઈ દાગ લાગતો નથી. આ સાંભળી માવા ભક્તે કહ્યું, મોટા મોટા સંતો અને અવતારોનો ગણતા પાર આવે નહીં, તે બધાનું બીજ તમે છો મહારાજ. હરિવા સાચે સંત હી પ્રગટ હોત જેહી વાર, તેહી મુખ સુનત શાસ્ત્ર જબ તબ જન હોત ભવપાર. નારી ધન સંગ્રહ કરત એસે ગુરુ અપાર, તિનસે ન ભવજલ તરત કોઉ શરણ લેત નરનાર. ત્યાગી ગુરુ સરસ શાસ્ત્ર મેં કિયે ઠોર ઠોર, તેહી તરત હો જાવત નરસ ધન ત્રિયા કો હોત જોગ જબે. ગુરુ હોવે જેહી ધન ત્રિયા તાકું પ્રથમ મિલત, તાવિન જગ મેં કેહી ત્યાગી ગુરુ ધન ત્રિયહીન. ધન ત્રિયા કો જોગ રહે જેહા ઈશ્વર કું ડાગ ન લગે કેહા. ધન ત્રિય હે અનલ સમાના ભસ્મ કરે સંગ કરત માના, અનલ માદક વિષહી વ્યાલા પરસ વિન કબુ ચઢી ન હાલા. નારી ધન દેખત ચઢી જાવે પલક મે સુધ બુદ્ધ ભૂલાવે. ચઢે પીછે નિયમ રહે ન કોઉ તરત ફજિત કર ડારે સોઉ. બડે બડે ત્યાગી ગૃહી જેતે નારી ધન ફજિત કિયે તેતે. નામ નિમેશ લિખે હે તાકે ત્યાગી જનકું જનાવત વાકે. તાકી રીત જોઈ કર ત્યાગી નારી ધન મે ન હોવે અનુરાગી. ગુરુ વચન કહે સો વેરી તોઉ ત્યાગી પીછે દેવે ફેરી. તેહી કર ગુરુ વચન કો કબસા ત્યાગી પૂરે સો ત્યાગે તબસા. ધન ત્રિય સે ત્યાગી રહે દૂરા તાકું ત્યાગી જાનના પૂરા. ઈશ્વર કી કછુ બાત ન કરના ઓર કે દોષ કરે સબ ઝરના. આકાશ સમ સબ ગુન હે વાહી કોઉન દાગ લગે કબૂતાહી. ભક્ત બોલે તેહી વાર બડે બડે સંત અવતાર જેહી ગનતન આવહી પાર સો સબકે હો બીજ તુમ. કણભા ગામે ઝવેરીદાસના ભવનમાં દીનબંધુ શ્રીહરિ હેતે કરીને હરિભક્તોને કહેવા લાગ્યા, તમારા ધન્ય ભાગ્ય છે કે તમને સત્સંગ મળ્યો છે. સત્સંગ વિના અભિમાની જનો દુઃખ પામે છે અને કુમાર્ગમાં જઈને નાક કાન શિર કપાવે છે. તેને દુઃખનો પાર નથી, દુઃખ ભોગવવા છતાં કુમાર્ગને તજી શકતા નથી. જગતમાં જેટલા મતમાં ગુરુપદે આચાર્ય થયા છે તેને પણ રૂચતું હોવાથી પોતાના શિષ્યોને કુમાર્ગથી પાછા વાળતા નથી. આચાર્ય ગુરુઓ ફેલમાં રાચે, પોતાને ને બીજાને બ્રહ્મ માને, પણ હકીકતે તે બ્રહ્મ નથી. મિથ્યા ગુરુ થઈને જન્મ વગોવે છે. બ્રહ્મ સ્વરૂપ ગુરુ તો જુદા જ છે. એવા ગુરુનું પ્રથમ લક્ષણ એ છે કે પોતે બ્રહ્મચર્ય વ્રતનું દ્રઢપણે પાલન કરે ને બીજા પાસે કરાવે. બીજું, પોતે ફેલ ન કરે, કેફ ન કરે કે વ્યસન ન રાખે. ત્રીજું, મન કર્મ વચને થતી હિંસા માત્રનો ત્યાગ રાખે ને બીજા પાસે ત્યાગ રખાવે, અર્થાત અહિંસા ધર્મમાં દ્રઢ વર્તે. આવું વર્તન ગુરુનું બ્રહ્મ સ્વરૂપપણું દર્શાવે છે. ચોથું એ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ અર્થાત એકાંતિક ધર્મ પોતે પૂર્ણ રીતે ધારણ કરે ને એમાં પોતે શૂરા હોય એવા ગુરુને બ્રહ્મ સ્વરૂપ ગુરુ જાણવા. વળી પાંચમું લક્ષણ એ કે દિવસ રાત ભગવાન સંબંધી જ ક્રિયા કરે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ફેલાવે, કથા કીર્તનમાં મગ્ન રહે, તેમાં ક્યારેય તૃપ્તિ ન પામે, પરંતુ દિન પ્રતિદિન તેમાં અધિક ચડતો ને ચડતો રંગ રહે. છઠ્ઠું લક્ષણ એ કે ભગવાનના લીલા ચરિત્રરૂપી મહાસાગરમાં નિમગ્ન રહે, તેમાંથી ક્યારેય બહાર ન નીકળે. મીન જે રીતે સિંધુમાં મગ્ન રહી આનંદ કરે, નાચે કૂદે, ક્રીડા કરે, પણ તેમાંથી બહાર પલ માત્ર નીકળે તો પ્રાણ ખૂવે, આનંદ ઉડી જાય, તેમ આવા બ્રહ્મ સ્વરૂપ સદગુરુ ભગવાનમાં રહીને બધી દેહ ક્રિયા કરે, આ તેની ઉત્કૃષ્ટ બ્રહ્મદશા કહી છે. વળી સાતમું લક્ષણ એ કે ભગવાન સિવાય બીજી વાત મુખે ઉચ્ચારે નહીં. બ્રહ્મસ્થિતિના આવા અપાર લક્ષણોથી યુક્ત ગુરુને મુમુક્ષુએ ઓળખવા. ગ્રંથોમાં પણ શુક સનકાદિક, શિવજી, જડભરત, કપિલ, દત્તાત્રેયને એવી બ્રહ્મદશા હતી. તેમના જેવા ચરિત્ર જેમાં હોય તેવા ગુરુના લક્ષણ ઓળખવા. એવા લક્ષણ ન હોય ને પોતાને બ્રહ્મ કહેવડાવતો હોય પણ એમ કોઈ બ્રહ્મ થઈ શકતું નથી, આ મર્મ સુબુદ્ધિજન પામી જાય છે. કુબુદ્ધિજન તો એ માર્ગે ચાલી જ શકતા નથી.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 13/5/88 ના રોજ બર્મિંગહામમાં ગુરુહરિ યોગી બાપાના પ્રાગટ્ય દિને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કરેલી પ્રાર્થના.
જયાન સ્વામી મહારાજને શુભ મંગળકારી દિવસ. આપનું બેસતી વર્ષ કહો, દિવાળી કહો, તે બધું જ. એ પુરુષ ધરતી પર ના આવ્યા હોત તો આપણને કોઈ ખ્યાલ જ ના હોત. નરકના કીડાની જેમ ક્યાંય સબડતા હોત. કરુણા એ કરુણા નિધિ એ ખૂબ કરુણા કરી. એની મોટા મોટી કરુણા એ કે આપણા લાખો સ્વભાવ દોષ એમને ક્યારેય જોયા નહીં, આપણું કાંઈ જોયું નહીં, છતાં એને આ પ્રતિમ પ્રીતિ કરી ખૂબ. બાપાએ આપનું કાંઈ ન જોયું હોય તો આપને આપના દોષ સ્વભાવને માથે રાખીને ફરવાની સી જરૂર. બાપાએ આપના દોષ સ્વભાવને કિંચિત ધ્યાનમાં નથી રાખ્યા તો આપને આપના દોષ સ્વભાવનું મનન ચિંતન કરવાની સી જરૂર. બાપાએ જ કેવળ પ્રેમ જ વરસાવ્યો હતો, કેવળ એમના ભળે આપણે સામાથી ન જીવી લઈએ એ વસ્તુ બહુ પાકી રાખવી જ. સાકાર બ્રહ્મના અવતાર સમાન એ પુરુષ જગત જેને સુધી રહ્યું છે ઓમકાર બ્રહ્મનાદ, એ વાણી એ દર્શન એ સ્પર્શ એ સેવા સમાગમ આપણને મળ્યા. આજના શુભ મંગલકારી દિવસે પુરુષની કિંચિત ઉપેક્ષા ન થાય તે માટે આપણે અંતરથી પહેલો ઠરાવ એ કરીએ. બાપા જ બોલ્યા છે કે આપના જેવા આ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નહીં, અને બીજાને ભાગ્યશાળી માનવા એ ભૂલ લેશે. આ બ્રહ્માંડમાં જ આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં તો પછી શા માટે પોતાના દોષ સ્વભાવનું મનન ચિંતન કરીને પોતાના આત્માને નરકનો કીડો બનાવી રહ્યા છે. ગુનાતાંસાની વાતમાં લખ્યું, પોતાના આત્માને નરકનો કીડો ન બનાવો. જમરૂપે પરબ્રહ્મની ઉપાસના કરવી આ સ્વામીની વાતમાં આવ્યો. આપના જેવા કોઈ ભાગ્યશાળી જ નથી તો એ બાપાની વાણીમાં એકધારો વિશ્વાસ મૂકી દઈએ. કોઈ ભાગ્યશાળી નથી મન બુદ્ધિને સમજાવી દેવા. સવારમાં 5 અથોડા મારીએ, બપોરે 5 અથોડા મારીએ, સાંજના 5 અથોડા મારીએ, રાત્રે સુતી વખતે 5 અથોડા મારીએ. હું જેવો આનંદ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી, પછી તો ઉદાસીનતા ના આવે, ના બેચેની આવે, ના કાંઈ આવે, 24 કલાક આનંદ જ રહે. આ એક જ વાક્ય ખરેખર અંતરથી દિલથી સ્વીકારીએ, વિશ્વાસપૂર્વક માનીએ તો 24 કલાકની હરેક સેકન્ડ આનંદ જ રહે. આપના જીવનમાં કોઈ ભાગ્યશાળી નથી તો એની વાત બહુ સાચી, પણ આપના માટે એમને કર્યું પણ કેટલું બધું, કેટલો બધો દાખલો. લોહીનું પાણી જ કર્યું, ખૂબ સહન કર્યું, ખૂબ અપમાનો સહન કર્યા, ખૂબ ગારો સહન કરી, ખૂબ ઉપેક્ષાઓ સહન કરી. ફિઝિકલ લેવલે 60-70 વર્ષની ઉંમર સુધી કાંઈ એમને પ્રાપ્ત જ ન કર્યું. એક વ્યક્તિ બી એક શબ્દ સારો બોલનાર ન મળી. 70 વર્ષની ઉંમર સુધી, છતાં એ નાયાગરાના ધોધની જેમ વરસતા જ રહ્યા, વરસતા જ રહ્યા. બસ છતાં એ નાયાગરાના ધોધની જેમ વરસતા જ રહ્યા. એક બાજુ એનું વાક્યનો વિચાર કરો, હું જેવો અનંત બ્રહ્માંડમાં કોઈ, બીજી બાજુ એની કરુણાનો વિચાર કરો, એનો વાત્સલ્યનો વિચાર કરો, એની દયાનો વિચાર કરો, ત્રીજી બાજુ એને આપણા માટે શું સહન નથી કર્યો, આપણા માટે સહન કર્યો. આપણામાં રાગ ભાવ આવે, આપણામાં ગરીબ ભાવ આવે, આપણે ગરીબ બનીએ, આપણે ગરજુ બનીએ, આપણે ગુલામ બનીએ. આનંદ સામર્થ્ય સત્તાઈશ્વર પ્રતાપને પોતાની જાતને ઓટીમાં રાખીને, પોતાની ઓટીમાં સમાવીને, અનંત સત્તા સામર્થ્યશ્વર પ્રતાપ, અનંત સુખ શાંતિ આનંદ, અનંત કરુણા, અનંત વાત્સલ્યના એ ધોધ બધાને જે પોતાની શક્તિ જે કહેતી ઓટીમાં જ રાખીને આપના સૌને માટે, આપના આપણને સૌને સૂજ પડે તે માટે ગરીબ થઈને વર્ત્યા, ગરજુ થઈને વર્ત્યા. એથી આગળ બહુ છૂટો પરિશ્રમ કર્યો અને એથી આગળ આપણી પાસે એને કિંચિત અપેક્ષા ના રાખી, ખોવાઈ ગયા, ખતમ થઈ ગયા. ધરતી પર આવી કોઈ વ્યક્તિ આવશે ખરી? શક્ય જ નથી. ઘણામાં બેસીને વિચાર કરીએ ત્યારે આપણા માટે પુરુષે શું નથી કર્યું. તો આટલો જ જો આપણે વિચાર કરીએ તો 24 કલાકની હરેક સેકન્ડમાં સેકન્ડ આનંદમાં જાય. આનંદમાં નથી જવાતું, એનું કારણ આપણે દુઃખ સ્વભાવના આકારે થઈ ગઈએ છીએ અને મનમુખી જીવન જીવાય છે. આજના શુભ મંગલકારી દિવસે અંતરથી એક વિશ્વાસપૂર્વક સમાગમ કરવાની ભાવનાથી આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે તું અમને એવું બળ આપ કે અમે બે નારાયક વૃત્તિમાં ફસાઈએ ને. કઈ કઈ જેવી લાખો કઈ કઈઓ ભેગી થાય ને એની ઈર્ષા એકમાં જો પ્રગટ થઈ જાય, એવી ખતરનાકમાં ખતરનાક ઈર્ષા આપણામાં હોય, લાખો ફૈબા જેવી દોષીઓ ભેગી થાય ને એ બધાની હઠ એકને વિશે આવી જાય, એવી ખતરનાક હર્ષ, એવી ખતરનાક ઈર્ષા જેવા ખાચરની, અને એવું ખતરનાક માન અલયા ખાચરનો, કરોડો અલયા ખાચરનો માન, બધું જ ભલે રહ્યું આપણા હૈયાને વિશે, તો પણ અંતરથી સંકલ્પ કરવો છે, પ્રભુ આ કચરાને વહેલો કાઢીશ, અને હું દિલથી માનો કે મને એવું બળાપ, હું અક્ષર બ્રહ્મ છું, બ્રહ્મરૂપ છું, મારી ના શરીરને કોઈ સંબંધ નથી, મારે સ્થૂળ શરીરને કોઈ સંબંધ નથી, છોડવાનો છે જ, બધા છોડીને જાય છે, એમ મારે સૂક્ષ્મ શરીર સાથે કિંચિત સંબંધ નથી, એવું અમે દિલથી માનીએ તે માટે હે સ્વામી અમને બળાપ.
આત્મીય સમાજની જય જય જય.